दास गंग चरण रज उपासी। गुरु महाराज ना शिष्य थे कि चालू गुरु महाराज ना शिष्य गंगाराम जी महाराज जे सानिध्य मळ्यु जय महाराज नु अन एना थी जे महाराजे विद्या शक्ति आपीने जे अनुभूति थई એનું દર્શન આ પદમાં ગંગારામજી મહારાજ દાસ ગંગદાસજીએ આપણને આ સરસ મજાનું સત્સંગનું ભાથું આપ્યું છે. જુઓ, આવા મોટા સિદ્ધ પુરુષના સાનિધ્યમાં જીવન પાંગરતું હોય ને મળતું હોય ત્યારે સેવકો અને શિષ્યો પણ કેવા નમ્ર અને વિવેકી હોય છે. દાસ ગંગ ચરણ રજ ઉપાસી, આ માત્ર આપનો ઉપાસક નહીં, આપના ચરણનો ઉપાસક નહીં, આપની ચરણની રજનો ઉપાસક છું. જે રજથી મુનિ વનિતા તરી તે શોધે ગજરાજ, જે ચરણ રજ થી અહલ્યા તરી એ ભી રજ ક્યાં મળશે, ક્યારે મળશે. એટલે હાથી નાઈ ધોઈ બહાર નીકળે તરત જ સૂંઢ લઈ અને પોતાના શરીર ઉપર ધૂળ નાખવા માંડે છે કે એ ભગવાન આ ધરાતલ ઉપર અવતર્યા હતા અને એ ચરણ રજથી અહલ્યા તર્યા હતા તો લાવને મને મળી જાય તો. એટલે હાથી પણ, હાથીની આખી જાત, એ નાહી ધોઈને બહાર નીકળે ને એટલે સૌથી પહેલા રેતી ધૂળ ઉપર નાખી દે. આ શું કે નાહી ધોઈને સ્વચ્છ થવાનું હોય ત્યાં સ્વચ્છ થઈને ધૂળ ઉપર ચડાવે. પણ એમાં ભાવ છે, હાથી એક ચરણ રજ શોધે છે કે જેનાથી અહલ્યા થઈ. અને અહીંયા ગંગારામજી મહારાજ પણ ચરણ રજ ઉપાસી કહી દીધું. અમે પણ એ હાથીની માફક ગુરુ મહારાજની ચરણ રજ શોધીએ છીએ. એ મહારાજના ધામમાં આવી જ્યાં જ્યાં મહારાજના ચરણ પડ્યા હોય ત્યાં ગાડીથી લઈ ચરણ લઈ ચરણ રજ લઈ માથે અને આંખે સ્પર્શ કરવાની ઈચ્છા છે. કેમ કે અહીંયા આપણા ઈષ્ટદેવ ગુરુ મહારાજ વર્ષો સુધી નિવાસ કરી અહીંયા તપ કર્યું હતું, શિષ્યો પણ અહીંયા સાથે બિરાજતા હતા. તો વંદન કરવામાં, દંડત પ્રણામ કરવાની પાછળનો હેતુ કે એ ધૂળ, એ ચરણ રજ મને ક્યાંકથી એક સામાન્ય કંઈક પડી રહી છે ખૂણામાં, એ તો મળી જશે. તેમ ગંગારામજી મહારાજ પણ ગુરુ મહારાજની ચરણ રજને શોધી રહ્યા છે. બસ હું ઉપાસક છું ગુરુ મહારાજની ચરણ રજનો. દાસત ભાવ, સેવા ભાવ, ક્યારે પણ મહાપુરુષોની આગળ જઈ ક્યારે પણ અહંકાર ન કરવો આપણને સંતો શીખવે છે, ગુરુ મહારાજના શિષ્યો શીખવે છે. મહાપુરુષોના સાનિધ્યમાં તો વિનમ્રતા, વિવેક, નિરઅહંકારતા એ આવવું જોઈએ. પણ બહુ નજીકમાં જઈએ ને જો અહંકાર વધી જાય, તમે મહારાજની બાજુમાં તમે આગારો, તો વિવેક ગુમાવી બેસીએ છીએ આપણે. અને આમ જો જોઈએ તો આપણી યોગ્યતા ગુમાવી બેસીએ છીએ જ્યારે જ્યારે પણ આવો અહંકાર થાય કે આપણે નજીક હઈએ મારા શ્રીને બીજા બધાને અર્ધૂત કરીએ ત્યારે સમજવાનું કે એ આપણો અવિવેક છે. એ આપણે આપણી પાત્રતા ગુમાવી બેસીએ છીએ. મહારાજે સાનિધ્યમાં લીધા, સેવામાં લીધા, અને પછી જો અહંકાર પણ ન ટળે તો પછી બીજે ક્યાં જઈને છોડશો તમે? દાસગંગ ચરણ રજ ઉપાસ. ગંગારામજી મહારાજ ગુરુ મહારાજના શિષ્ય છે અને અહીંયા આગળ પોતે જ પોતાની જાતને કહે છે હું તો મહારાજનો એક નાનો સરખો શિષ્ય છું, સાધુ છું, સાધક છું, હું કઈ બહુ મોટો માણસ નથી. પણ કહેવાય કે જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો, જેવા છે એવા આપના છે. આગળના પદોમાં ઘણા સંતો એ જ વાતો કરી છે કે જેવો છું તેવો મહારાજ છું, હું તો અનેક વાર ચોરાસી ફરી મોહ નિદ્રા આશા પાસમાં પડી, હવે આવી સ્વામી તમ. બસ તમને ઓળખ્યા છે, મેં મારી જાતને જોઈ નથી. સ્વાભાવિક છે, જયારે કઈ પણ કામ હોય, કોઈ મોટા માણસ પાસે જઈએ ને, હું તો આપને ઓળખો છું, મને બીજા કશાની જ નથી. બસ એમ મહારાજના ચરણમાં શરણની અંદર ગયા પછી એમ થાય, બસ બાપજી મેં તો મારા જીવનમાં આપને ઈચ્છા છે, મારે મોટાઈ નથી જોઈતી, મારે માન પણ નથી જોઈતું, બસ દૂરથી આપની સેવા મળી જશે ને એ કરી લઈશ, નજદીકની સેવા ન મળે તો કઈ વાંધો નહીં. ગંગારામજી મહારાજ કે ચરણની આપની સેવા ન મળે, આપના ચરણની સેવા ન મળે, પણ દૂરથી આપની ચરણ રજ જ્યાં પડી છે એની સેવા તો મળશે. એવા દાસ ક્યાંથી મળે જેને વૈકુંઠનાથ ઈચ્છે, સમદ્રષ્ટિ ને શીતળ સ્વભાવ, મોટપણું ના ઈચ્છે. સેવા કરે પણ હું બહુ મોટો છું એવું જરાય મનમાં ઈચ્છા ન રાખે, હું તો મહારાજ નો દાસ છું. દાસ દાસ હું દાસ હું છું, નિત્ય પ્રભુ નો દાસ. ગુરુ વાવનીમાં લક્ષ્મણદાસજી મહારાજ પણ એ કહ્યું, આગે હમ દાસા હુએ ફિર ફિર કે મેં દાસ હું, જૈસે હંસ સરોવર પાર. તો સેવક ભાવમાં દાસ ભાવમાં કેટલો આનંદ આવતો હશે કે આ બધા મહાપુરુષોએ પોતાની અનુભૂતિ આ રીતે લખી આપણા માટે, અને આપણે એવા કેવા કે એ અનુભૂતિનો સહેજે સ્વાદ નથી મેળવી શકતા. જે અનુભૂતિ મળી કે એમણે કરી, કે આપણે તો સેવક ના સેવક થઈએ ને તોય ઘણું છે, પણ એની અંદર પણ વિનમ્રતાનો ભાવ છે, દાસ્ય ભાવ છે, સેવાનો ભાવ છે, વિવેક છે, અહંકાર નથી. તેવા ગંગારામજી મહારાજ, જે ગોરધનદાસજી મહારાજની સમાધિ છે ને સૌથી આગળના પગલા, એમને ગંગારામજી પણ કહેતા ને ગોરધનદાસજી પણ કહેતા, એ એમની વાણી છે. એ મહાપુરુષ ગુરુ મહારાજના સાનિધ્યમાં આ રીતની વાતો કરી છે, અને લગભગ એવું જાણેલું છે કે મહારાજશ્રીના અહીંયા ઉપસ્થિતિમાં જ શરીર છૂટી ગયેલું ને ત્યાં સમાધિ કરેલી છે. પહેલી સમાધિ એમની છે, સંતરામ મહારાજની પછી છે. તો એ ગંગારામજી મહારાજ કે અંત સમયે ગુરુ મહારાજના દર્શન પણ પામ્યા છે, ગુરુ મહારાજના સાનિધ્યમાં જ દેહ છૂટ્યો છે, એટલે એવા સુંદર ભાવથી એક સાધુતાને શોભે એવા વિવેકથી આખા પદને લખ્યું, અને એમાં લખ્યા પછી પણ પોતાની જાતને ક્યાં મૂકી? ચરણ રજ ઉપાસ, છેક નીચે લઈ ગયા. બસ અમને એટલી સેવા મળે નાનામાં નાની, પણ એક વસ્તુ યાદ રાખજો, સેવાની અંદર ક્યારેય કોઈ ભેદ નથી હોતો. આ સેવા નાની છે, આ સેવા મોટી છે. જે સેવા મળી એ બધી જ સેવા મોટી ને મહાન છે. સેવા આખરે તો આપણે મહારાજની કરવાની છે. ઉત્સવ પ્રસંગ હોય, પીરસવાનું સોંપ્યું હોય, કે પછી થાળીઓ ઉઠાવવાનું સોંપ્યું હોય, કચરો વારવાનું સોંપ્યું, બધી જ સેવા સરખી છે. કૃષ્ણ ભગવાન રાજસૂય યજ્ઞમાં ગયા યુધિષ્ઠિરના. એટલા મોટા યજ્ઞમાં, રાજસૂય યજ્ઞ, આખા દેશના મહાભારતના રાજાઓ, એટલે દેખો તો ઈરાન ને આ જાપાન, ઈરાન છે, તિબેટ છે, બધું અંદર બ્રહ્મદેશ બધું જ આવી જાય. તો એ બધા જ રાજાઓ આવેલા, તો એ બધાની વચ્ચે અગ્ર પૂજા કોની કરવી? આખરે કૃષ્ણની અગ્ર પૂજા થયેલી હતી. હવે એટલા મોટા સમારંભની અંદર આદરણીય તરીકે, મહાન તરીકે સૌથી પહેલી પૂજા થાય અને રાજસૂય યજ્ઞ થાય અને બધા જમતા હોય ત્યારે પતરારા એ જ કૃષ્ણ ઉઠાવે, જેને આટલી આટલી મોટી જેને કહેવાય કે અગ્રતા મળી, અગ્રપૂજન થયું, આટલું બધું બહુમાન મળ્યું આટલી મોટી સભામાં, સૌથી પ્રથમ વ્યક્તિ તરીકે, મહાન વ્યક્તિ તરીકે એ રાજસૂય યજ્ઞની અંદર પતરારા ઉઠાવે છે. દાસ ગંગ ચરણ રજ ઉપાસી. કોઈ દિવસ કોઈ સેવા નાની નથી. આટલા મોટા ભગવાન કૃષ્ણ એ પતરાળા ઉઠાવે તો પછી આપણે એના કરતા તો મોટા નથી ને. કોઈ પણ સેવા નાની નથી, એટલું યાદ રાખજો. જે કોઈ સેવા મળી ને પ્રેમથી સ્વીકારો, મહારાજે મને સેવા આપી, આ સેવાનું મને સદભાગ્ય મળ્યું, આ સેવા લાવવાની મને તક મળી જે જરૂરનું હતું, તો આમ ભાવ, દાસ્ય ભાવ, સેવક ભાવ બનેલો. આ સંતોના જીવનમાંથી મૂળ શીખવાની જ આ વસ્તુ છે. પણ સંતોના સાનિધ્યમાં રહીએ છતાંય એમાંથી કશું જ ન મળે, સહેજે રંગ ન ચડે, તે વ્યર્થ જાય. તો એ ગંગારામજી મહારાજ, એ ગુરધનદાસજી મહારાજ અનુભવથી કહે છે કે અરે જે કોઈ પાત્ર હોય, આવો અધિકારી જેની લાયકાત છે, ક્વોલિફિકેશન જેને કહેવાય, જેની પાસે, કારણ કે મહારાજે તો સ્પષ્ટ કહ્યું છે, અધિકારી હોય તેને પદ કહેજો, નહીં તો ઘાડું મૌન રહેજો, સુખસાગર મહાસુખમાં રહેજો. એની લાયકાતો, એની યોગ્યતા હોય તો જ વાત થાય સાધનની, ભજનની, અનુભૂતિની. પણ જેને ગતાગમ જ ના હોય ને, આપણે એને કેવા બેસીએ કે મારે તો આમ થયું, મેં આટલું એ કર્યું, પેલો હસશે, એને શી ખબર પડવાની હતી? એટલા માટે કહ્યું અધિકારી હોય તેને પદ. તો આ સંતો મહાપુરુષો જે એમના ડગલે ને પગલે આપણને કંઈક ને કંઈક પ્રાપ્ત થતું હોય, કંઈક ને કંઈક મળતું હોય, છતાંય આપણે એને મેળવવાની કે લેવાની અડવાની તૈયારી ના હોય, ઘણા ના હોય છે આગળ એને અડે આ શું બધું. પણ એક આપણે શીખીએ હંમેશા સંતોના સાનિધ્યમાંથી કંઈક સારું શીખવાનું મળે. સંત જીવન તે કહેવાય કે બીજાને કંઈક ને કંઈક પ્રેરણા આપે, એને ગતિ આપે, એને સાચી સમજ આપે, એનું નામ સંત. મકાનો તો ઘરના છે, ઘરમાં મકાન તો છે જ ને. મંદિરમાં આવીએ તો મંદિરમાં મકાન તો ખરું, પણ ફેર કેટલો? મંદિરમાં આવીને પ્રવેશીને બેસીએ એટલે શાંતિ મળે, એનું નામ ઘર. એનું નામ મંદિર. અને ઘરમાં પેસી ને ઉકળાટ હાથમાં આવે, આ નથી ને પેલું નથી ને આ છે, મોડા કેમ આયા ને શું નથી લાયા ને, એટલે આ ભાઈ શાંતિથી ઘરમાં બેસવા તો શાંતિ આપાવે. એનું નામ આશ્રમ, એનું નામ તીર્થ, એનું નામ મંદિર. શાંતિ આપે, સાચી સમજ આપે, એનું નામ સંત. જઈને એના સાનિધ્યમાં બેસવાનું મન થાય, ભલે કશું ના બોલે, આપણી સામુ પણ ના જુએ, તો પણ ત્યાં જઈને બેસવાનો આનંદ આવશે. કેમ? એના જીવનના સ્પંદનો, એના વિચારો જ એવા હોય છે કે આખું વાતાવરણ સર્જી દે. અને એવા મહાપુરુષો સંતો જ્યાં જઈને બેસે ને ત્યાં તીર્થ બની જાય, તીર્થની માફક લોકો ત્યાં સુધી પહોંચી જાય. ચાલો જઈએ, ચાલો જઈએ, ચાલો જઈએ. એ તીર્થ જીવન જીવવા માટે સંતોની પાસે જાય. અને સંતોને તુલસીદાસજી રામાયણમાં જંગમ તીર્થ, હરતા ફરતા તીર્થ ગયા છે. ભાગવતમાં સંતોને ભગવાનનું મુખ કહ્યું છે, ભગવાન સંતોના મોઢે જ બોલે છે. સંતો જે બોલે છે તે ભગવાનની જ વાણી છે, આ ભાગવત કહે છે. તો આમ સંત હંમેશા કોઈક સારી પ્રેરણા આપે, સારું જીવન જીવવાનો બોધ આપે, અને એટલા માટે જ એના સાનિધ્યમાં જવાનું. અહીંયા ગંગારામજી મહારાજે કહ્યું કે આવો અધિકારી, જેની યોગ્યતા છે તે આવો, અને યોગ્યતા નથી તે નડિયાદમાં રહેતો હોય આજુબાજુ પણ મંદિરમાં ના બેસી શકે. કેમ? કે એની માનસિક યોગ્યતા એની પોતાની પાસે જ નથી. અંદર આવવું હોય તો એ આવી શકવાનો નથી, નડિયાદમાં રહેતો હોય તો, અને બહાર રહેતો હોય તો જઈને સીધો પહેલો ચાલો મહારાજને ત્યાં પહેલા જઈશું, પછી ઘેર જઈશું, ચલો આવ્યા છે તો મહારાજના દર્શન કરી આવ્યું. તો એ છે એનામાં રહેલી ભાવના એને ખેંચી લાવે, એને માટે મહારાજ કહે છે આવો. જે ભક્તિવાન છે, જે શ્રદ્ધાવાળો છે, એને બોલાય તમે આવો. અધિકારી એટલે કોઈ બહુ ઊંચો નહીં, કોઈ મોટી પદવીવાળો માણસ નહીં, પણ જેનામાં ભાવ છે, જેનામાં સેવા છે, જેનામાં ભક્તિ છે, જેનામાં વિનય ને વિવેક છે, એવાને મહારાજ બોલાવે છે. અલખ પુરુષ હાટે ને હુંડી માગે, એ શબ્દ પાછો આગળનો થોડો જુદો આવી ગયો. અલક્ષ આત્માની, આત્માની હાટડી આ શરીર છે, આત્મા માલિક છે, અંદર બેઠો છે, અને આ શરીર દ્વારા વેપાર ચાલ્યા કરે છે. આંખનો વેપાર આંખ કરે છે, કાનનો વેપાર કાન કરે છે, મોઢાનો વેપાર મોઢું કરે છે, હાથપગનો વેપાર હાથપગ કરે છે, જીભ જીભનું કામ કરે છે. એટલે કે છે આવો અધિકારી, જેણે આત્માને ઓળખ્યો છે તે આવો અહીંયા આગળ. આ હાટ છે, અલખ પુરુષ હાટે આવે છે ને તમારી પાસે માંગે છે. કઈ? અલક્ષની હુંડી છે તમારી પાસે. શરીરથી તો તમે આવ્યા છો, પણ આત્માને લાવો અલક્ષને, અને એ આત્માને સમજો. નો ધાય સેલ્ફ, તમે તમારી જાતને ઓળખો, એ સંદેશો અહીંયા છે. અલખ પુરુષ હાટે, અલક્ષ આત્મા એ પુરુષ છે, અને હાટડી આ શરીર છે, એ તમને ત્યાં બોલાવે છે. એમાં શું કરવાનું છે? હુંડી લેવાની છે. કઈ? સત્સંગની હુંડી માગે છે. આવો બેસો, આત્માને ઓળખો. આ શરીર તો હાટડી છે, અને એનો માલિક આત્મા છે, પણ તમે આવો. તો એ મહાપુરુષ કેવા છે? જેના દર્શન થકી આવીએ, દર્શન કરીએ ને શાંતિ મળે. જાન્યુઆરી, ડિસેમ્બર જાન્યુઆરીનો મહિનો હોય, કડકડતી ઠંડી પડતી હોય, અને બરફનું ફ્રીજનું પાણી લઈને ક્યાં પીવો જોઈએ? અને જો પીએ તો અહીંયા શું થાય, આખો આમ શેડો પડે, આમ ઠંડા પાણીનો છેક આમ સરળ લાગે કે પાણી છેક પેટ સુધી પહોંચ્યું, આખી ધાર ઠંડક. શિયાળો પાછું ઠંડુ પાણી હોય એમ. એના સાનિધ્યમાં જઈએ તો જેના દર્શન થકી જીવનની અંદર શાંતિ નામ ઝેડો પડે, આમ ઠંડક મળી ગઈ જીવનને, મનને, વિચારોને, વ્યવહારને. આવી ઠંડક પ્રાપ્ત થઈ, આમ અનુભવાય કે મંદિરમાં પ્રવેશતાની સાથે વિચારો બદલી જાય, બેસતાની સાથે મનમાં શાંતિ. મહારાજના દર્શન કર્યા ત્યાં સુધી ખૂબ આનંદ આવ્યો. એટલે જેના દર્શન થકી, માત્ર દર્શનથી આવીએ એને દર્શન કરી, ઓ કેટલા વખતથી છે તો આજે મહારાજના ગાદીના સમાધિના દર્શન. એટલે કે છે, આવો અધિકારી જેના દર્શન થકી ત્રણેય પ્રકારના તાપ આમ ચપટી વગાડતાની સાથે. કેટલી વાર લાગે છે, શું શોધવા જવું પડે ચપટી વગાડવામાં? પલકમાં, એક પલકારા, આંખના પલકારાની અંદર ત્રિવિધ તાપ પલકમાં પાછા. એટલે મનની અશાંતિ પણ આવી ગઈ. મન અશાંત થઈ ગયું હોય, કેટલાય રૂપિયા થિયેટરમાં મનોરંજનમાં ખર્ચી આવો તોય શાંતિ ના મળે. ભલે ત્યાંથી બહાર ઉઠ્યા એટલે પછી ફરી પાછા પેલા વિચારો ભૂતની માફક સવાર થઈ જાય, પણ અહીંયા તો ગંગારામજી મહારાજ કે છે, આવો તમે એક વાર જુઓ, અનુભવી જુઓ ત્રિવિધ તાપ પલકમાં, આંખના પલકારાની માફક પાછા ભાગી, માત્ર દર્શનથી. સત્સંગ એ પછી રહ્યો, આપણે તો ભાગશાળી છે કે મહારાજના આ સંતોનો, મહારાજના શ્રીમુખની વાણીનો સત્સંગ મળે છે. આટલી ટાઢક છે, આટલી ટાઢકથી બેઠા છો, ઘરની કોઈ ચિંતા, કોઈ વિચાર કોઈના મગજમાં કેમ? જેના દર્શન ત્રિવિધ તાપ પલકમાં પાછા, બસ આનું નામ અનુભૂતિ. જીવનમાં આનું નામ અનુભૂતિ. કેટલાય હેરાન હઈએ, કેટલાય ટેન્શનથી ફરતા હઈએ, પણ અહીંયા બેઠા છે ત્યાં સુધી બહાર. આનાથી સત્સંગની બીજી અનુભૂતિ કઈ? સંતોના સાનિધ્યમાં આ વસ્તુ મળે છે. ફેરો ફોગટ ના જાય સંતોના સંગ. જય મહારાજ.